દુર્યોધન તથા બલરામજીની ચાર આંખો ભેગી થતાં બંનેના હૃદયમાં હેતનો ઉછાળો આવ્યો. બંને જણ દોડીને એકબીજાને ભેટી પડ્યા. હસતા હસતા દુર્યોધને શિષ્યને નાતે બલરામજીના ચરણમાં પ્રણામ કરી પૂછ્યું, બલરામજી ક્યારે પધાર્યા? મને ખબર પણ ના આપી. મજામાં તો છો ને? હા હા, સર્વ યાદવો કુશળ છે. અહીં હસ્તિનાપુરમાં પણ બધા આનંદમાં છે ને? આપનું રાજકાજ સારી રીતે ચાલે છે ને? સર્વ પ્રજાજનો આપથી સંતુષ્ટ તો છે ને? આપના મંત્રી, પુરોહિત, સેવકો તથા સેનાના સૈનિકો પોતપોતાની ફરજ સમજીને કાળજીપૂર્વક કામ તો કરે છે ને? બલરામજીએ એકબીજાના સમાચાર પૂછતા પૂછ્યું. કુશળ સમાચાર કહેતા કહેતા દુર્યોધને બલરામજીનું વિધિવત પૂજન કર્યું અને એક ગાય અર્પી. અક્ષત ધૂપ દીપ વસ્ત્ર ફળ ફૂલ આદિ અર્પણ કરી એમનો આતિથ્ય સત્કાર કર્યો. બલરામજીએ હસતા હસતા એનો સ્વીકાર કર્યો એટલે દુર્યોધને પૂછ્યું, ત્યાં દ્વારિકામાં મહારાજ ઉગ્રસેન, વાસુદેવજી તથા શ્યામ સુંદર તો મજામાં છે ને? આપ એકલા આવ્યા તો શ્યામ સુંદરને સાથે લેતા આવવું હતું ને? એમના દર્શનનો લાભ તો મળત. અહીં આવવાનું મારું ક્યાં નક્કી હતું? આ તો એક પ્રશ્ન ઉપસ્થિત થયો એટલે જલ્દીથી અહીં આવવું પડ્યું. મહારાજા ધીરાજ ઉગ્રસેને આપ લોકોને એક આજ્ઞાપત્ર આપવા મને મોકલ્યો છે. એમની આજ્ઞાનું તમારે પાલન કરવાનું છે. બલરામજીની આ વાત સાંભળતા જ દુર્યોધનના મનમાં સરગી ઉઠ્યા. આ કેવી બેહુદી વાત કરે છે! ઉગ્રસેન અને તે પાછા મહારાજા ધીરાજ, અને એ અમને આજ્ઞા કરે ફરમાવે છે એને એનું અમારે પાલન કરવાનું. એ વરી મહારાજા ધીરાજ ક્યારના થઈ ગયા, પણ મનનો ક્રોધ મનમાં દાબીને દુર્યોધન બલરામજીને સાંભળી રહ્યો. બલરામજી પણ જરાય થડક્યા વિના નિર્ભીક થઈને બોલતા જ રહ્યા. જુઓ, વાત એમ છે કે આપ લોકોએ એક મોટો અન્યાય કર્યો છે. છ મહારથીઓએ ભેગા થઈને સામને પકડ્યો, એમાં ધર્મયુદ્ધનું ઉલ્લંઘન છે. ધર્મયુદ્ધમાં એકની સામે એક વ્યક્તિ જ લડી શકે છે. આપે છ જણાએ ભેગા થઈને યુવાન સામને ઘેર્યો અને પકડ્યો, એ હડહડતો અન્યાય છે. આવા કાર્યથી એકબીજા વચ્ચે કલહના બીજ રોપાય છે. પણ અમારો અને તમારો સંબંધ મીઠો રહે એવી અમારી ઈચ્છા છે. એક નહીં જેવી વાતમાંથી મહાયુદ્ધ સર્ગે અમારી અને તમારી એકતા તૂટે એવું અમે ઈચ્છતા નથી. આવતા મહાસંઘર્ષને અટકાવવા માટે જ મહારાજ ઉગ્રસેને મને તમારી પાસે મોકલ્યો છે. ગઈ ગુજરી ભૂલી જાઓ અને આપના અપરાધ માટે ક્ષમા માંગી સામને લક્ષ્મણા સહિત દ્વારિકા મોકલી દો. એમાં અમારું અને તમારું બંનેનું શ્રેય છે. બલરામજીની આ વાત સાંભળતા જ કૌરવોનો ક્રોધ મર્યાદા વટાવી ગયો. બલરામજીને સીધો જવાબ આપવાની તો કોઈનામાં હિંમત નહોતી. સન્માન માટે આવેલા કૌરવોમાંથી એકે વ્યંગભર્યા શબ્દોમાં બીજાને કહ્યું, જોયું ને કારની ગતિ કેટલી પ્રબળ છે! પહેલાં ખાસડું પગમાં રહેતું હતું, હવે પગનું ખાસડું મુકટને સ્થાને બેસવા માગે છે. બીજાએ વાતને ચગાવી, અરે ભાઈ એવું તે બનતું હશે? અરે ભાઈ ના, શું બને? જુઓ ને, બની જ રહ્યું છે ને. હલકટ માણસોને જરા સહારો આપીને ઉપર લાવો તો ઉપર લાવનારને જ પાડવાના સજ્જન સજ્જનતાનો છોડતો નથી, દુર્જન દુર્જનતા છોડતો નથી. એના દાખલા માટે કંઈ દૂર શોધવા જવું પડે એમ નથી. આ યાદવો એનો જીવતો જાગતો દાખલો. મહારાજ યયાતિએ પાંચ પુત્રોને શાપ આપી રાજભ્રષ્ટ કરી વર્ણાશ્રમથી બહિષ્કૃત કર્યા. મોટાને રાજ ન આપતા સૌથી નાના પુરુષને રાજ આપ્યું. પૂર્વવંશી ક્ષત્રિયો જ વિશુદ્ધ ક્ષત્રિયો મનાય છે. બાકીના પૂર્વશુ અને અનુ ભારતમાંથી બહાર ચાલ્યા ગયા અને ત્યાં જઈને મલ્લેચ્છ, યૌવન, દુર્ધર, કંક, ખશ તથા બીજી અનાર્ય જાતિના રાજાઓ બન્યા. સૌથી મોટો યદુ ભારતમાં જ રહ્યો. એમના વંશજો એ યાદવો. એમને નથી રાજ્યાસન પર બેસવાનો અધિકાર, નથી ક્ષત્રિય કહેવડાવવાનો અધિકાર, કે નથી ક્ષત્રિયો સાથે રોટી બેટીનો અધિકાર. પણ મોટી ભૂલ આપણા પૂર્વજોએ કરી એની આ મોકાણ મંડાઈ છે. જો મહારાજ પાંડુનો વિવાહ કુંતી સાથે ન કર્યો હોત તો કોઈ સવાલ જ ન હતો. પણ ઉત્તમ સ્ત્રીરત્ન હલકાપુરમાંથી પણ લેવું એવી એક લોક લાગણીને લીધે જ મહારાજ પાંડુનો વિવાહ કુંતી સાથે કરેલો. એકવાર સંબંધ બંધાયા પછી ઓછો એ તૂટે છે, પછી તો દિન પ્રતિદિન સંબંધ વધવા લાગ્યો. ત્યારબાદ યાદવોએ ઉગ્રસેનને પોતાના રાજા તરીકે જાહેર કર્યા. અમે પણ એમાં આંખ આડા કાન કર્યા એટલે એ યાદવો એક પગથિયું ઉપર ચડ્યા. ખુદ કંસે છત્ર ચમર ધારણ નહોતા કર્યા. કૃષ્ણએ પંચાયત રાજ્યને સમાપ્ત કરી ધારાસભા અને શાસન સભાને વિખેરી નાખી અને સત્તાનો દોર હાથમાં લીધો. ત્યારબાદ કૃષ્ણએ કંસનો વધ કર્યો અને કૃષ્ણના કહેવાથી ઉગ્રસેનને રાજપદે સ્થાપી દીધા. જો પહેલેથી જ અમે આ બધી બાબતોનો વિરોધ કર્યો હોત તો આટલી હદ સુધી યાદવો આગળ ન વધત. અમે મૌન રહ્યા અને યાદવોએ આગળ ચલાવે જ રાખ્યું. પરિણામ એ આવ્યું કે એ યાદવો અમને જ આજ્ઞા કરવા લાગ્યા. બીજા એક કૌરવે દાડો આમ દેતા વ્યંગમાં કહ્યું, હવે આમ ફૂંગારાયેલા કેમ ફરો છો? યાદવો તો હવે રાજા નહીં, રાજા ધીરાજ બની ગયા છે. પછી તો તમારે એમની આજ્ઞા માનવી જ જોઈએ ને. પહેલાં તમે મૌન રહ્યા તો હવે એમનું કહેવું માનો. બીજા એક કૌરવે દાંત પીસતા કહ્યું, ભાઈ હાથના કર્યા હૈયે વાગ્યા છે, ભૂલ તો અમારી જ થઈ છે. અમને એમ કે આપણો સંબંધી બે પાંદડે થાય તો ખોટું શું છે? એ સુખી હશે તો કોઈ દિવસ આપણને લાભ થશે અને કોઈના ઉપર કરેલો ઉપકાર ઓછો એરે જાય છે. અમારા મનમાં એમ કે રાજા બન્યા પછી યાદવો અમને અનુકૂળ થશે, સદા અમારા આભારી રહેશે. પરંતુ એ તો કૃતજ્ઞ નીકળ્યા. જે ડારે એમને આશ્રય આપ્યો એ ડારને જ એમણે વાઢી. જે પાત્રમાં ભોજન આપ્યું એ પાત્ર જ કાણું કર્યું. કૂતરાને રોટલો નાખો તોય એ કરડવા જ દોડવાનો. સાપને દૂધ પાવાથી ઝેરનો જ વધારો થાય. આ દશા યાદવોની છે. જેણે એમને રાજચિહ્ન ધારણ કરવા દીધું એમની સામે જ એમણે મોરચો માંડ્યો. સહેજ આંગરી આપી તો હવે પોચો કરડવા આવ્યા. આ યુગની બલિહારી છે ને, દયા ડાકણને ખાય, એ યુક્તિ ખરેખર સાચી છે. ભલે સંબંધ બગડવો હોય તો બગડે. યાદવો પાસેથી છત્ર ચમાર આદિ ખૂંચવીને એમનો બહિષ્કાર કરવો જોઈએ તો જ એમની શાન ઠેકાણે આવશે. એક ગોવાળિયાનો છોકરો રાજકન્યા સાથે લગ્ન કરવા ઈચ્છે છે. ઈચ્છા સેવતો હોય તો વાત જુદી છે. આ તો બધાની વચમાંથી ઉઠાવીને ભાગે છે. પાછા એમના આ કાકા મૂછો મરડતા એનું ઉપરાણું લે છે. ઉપરથી એમ વાત કરે છે કે મહારાજા ધીરાજ ઉગ્રસેને આજ્ઞા કરી છે. કેમ જાણે અમે એમના ખંડિયા રાજા ન હોઈએ? એ તો ભાઈ જમાનો છે. બીજા એક કૌરવે ઠંડે કલેજે યાદવોની વાત કાપતા કહ્યું, કહેવતમાં કહ્યું છે કે બરિયાના બે ભાગ. આજકાલ યાદવોની બોલબાલા છે. એમણે બે પાંચ નિર્ભર રાજાઓને હરાવ્યા એટલે સાતમે ગગને જઈને બેઠા છે. હવે એમને કહે કોણ? જે કહેવા જાય એનો જ ઘડલો લાડવો થઈ જાય. આ તો એક ચૂપ થયો એટલે બીજો ચૂપ થયો, પછી તો એમને ફાવતું જ જડ્યું. આજે તો યાદવો કન્યા લઈને ભાગે છે, આવતીકાલે તો નિર્બળ રાજાઓની કાનપટ્ટી પકડીને રાજ સિંહાસન પરથી નીચે ઉતારી દેશે. જેનામાં બળ હોય એ બાદ ભીડે, બીજાએ દાંત કચાવતા કરું એમ તો યાદવો ખાંડ ખાય છે. હજી એમને કોઈ માથાનો ભેટ્યો નથી. ત્યાં સુધી એક કોઈ માથાનો ભેટી ગયો અને તો આજ સુધી ખાધેલું બધું જ ઓકાવી નાખશે. આજ સુધી અમે સહન કર્યું, હવે વધુ સહન કરવું નથી. ભલે થવું હોય તે થાય, એમના પક્ષમાં શ્યામ સુંદર છે, બલરામ છે, તો અમારા પક્ષમાં ભીષ્મ પિતામહ છે, આચાર્ય દ્રોણ છે. હજી વસુંધરા વીરવિહોણી નથી થઈ. આ ગંજેરી બલરામ સાથે જીભાજોડી કરવાનો કંઈ અર્થ નથી. ભાંગ ભાંગ ચડાવી હશે તે જેમને તેમ બગતા હશે. બકવા દો, આપણે આપણું કામ કરો. ચાલો જોઈએ તો ખરા એ યાદવોમાં કેટલું પાણી છે. આમ ઉશ્કેરાઈને કૌરવો તો ચાલ્યા ગયા. કૌરવો પોતાની સાથે આવો અશિષ્ટ વ્યવહાર કરશે એની તો બલરામજીને સ્વપ્ને પણ કલ્પના નહોતી. એમની કુટિલતા જોઈને તથા આવા દુર્વચનો સાંભળીને એ પણ ક્રોધે ભરાયા. પણ શાંતિ માટે આવેલા એટલે કડવી વાતોને હસવામાં કાઢી નાખી. જ્યારે એ લોકો વિદાય થયા ત્યારે લુખ્ખું હાસ્ય કરતા બલરામજીએ ઉદ્ધવજીને કહ્યું, ઉદ્ધવજી હવે મારે શું કરવું? ત્યાં દ્વારિકામાં યાદવો ક્રોધે ભરાયેલા છે અને અહીં કૌરવો ક્રોધાયમાન છે. જેમ તેમ કરીને મેં યાદવોને તો શાંત કર્યા. મારા મનમાં એમ કે કૌરવો અને યાદવો આવી નાની વાત પર ઝઘડી ન બેસે તો સારું, પણ અહીં તો વાત જુદી છે. મદથી અનેકનું પતન થયું છે એવા અનેક દાખલા હોવા છતાં આ લોકો કેમ સમજતા નહીં હોય? બંને પક્ષે શાંતિ રહે એવું હું કરું છું, પણ આ લોકોને શાંતિ જોઈતી જ નથી. હું શાંતિના પ્રયાસો કરવા આવ્યો ત્યારે મને જ જેમ તેમ સંભળાવવા માંડ્યું. આ લોકો એમ નહીં સીધી રીતે માને.